તારીખ 4/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 129.
અનંત ગુણ હોવાથી ગુણ અનુસાર એના અનેક નામ છે. અનંત ગુણમાં અનંત તો અવક્તવ્ય છે, વાણી ગોચર નથી, કેટલાક જ વચન ગોચર છે. સુધી આપણે અપાર મહિમા સહિત છે, અનંત પર્યાય એવા અનંત ગુણ મહિમાને ધારે છે, તે નિજ ધર્મના મહિમાને ક્યાં સુધી કહીએ. એટલે અનંત ગુણ ધર્મ શુદ્ધ પરિણતિ, શુદ્ધ સ્વરૂપ પરિણતિ ધર્મ, અપાર મહિમા ધારક ધર્મ અને નિજ શુદ્ધ આત્મ સ્વભાવરૂપ ધર્મ, એટલા નામ લીધા છે. તે નિજ ધર્મ છે અથવા તે નિજ સ્વભાવ છે. એવા એવા અનંત ગુણ અનંત મહિમાને ધરે છે, તે નિજ ધર્મના મહિમાને ક્યાં સુધી કહીએ. સ્વરૂપમાં એક એક ગુણ અનંત મહિમાને ધારણ કરે છે, એવા અનંત ગુણ છે, તેથી એની અનંત અનંત મહિમા છે. તેને ભાષામાં ક્યાં સુધી કહીએ, વચન દ્વારા ક્યાં સુધી કહી શકાય, અર્થાત એ વચન દ્વારા પૂરું કહેવાય એવો સ્વભાવ નથી. એક દેશ નિજ ધર્મ ધરતા પણ સંસાર પાર થાય છે. એવા સ્વભાવને એક દેશે ધારણ કરતા, અંશે ધારણ કરતા પણ સંસારનો પાર થાય છે, સંસાર નાશ થઈ જાય છે. પ્રથમ જ સમ્યક દર્શન થતા સંસારનો અભાવ થાય છે, જન્મ મરણની પરંપરા સીમિત થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે. તેથી સ્વભાવનો મહિમા એવો છે કે એક દેશ જગન્ય અંશે ધારણ કરતા પણ સંસાર પાર થાય છે. સાથે કે એક દેશ થતા સર્વ દેશ થાય ને થાય જ. પાછો એ એક દેશ પ્રગટ થયો સ્વભાવ, તેથી જેને એક દેશ એક અંશે સ્વભાવ પ્રગટ થયો છે, તેને પૂરેપૂરો સ્વભાવ સર્વદેશ એટલે પરિપૂર્ણ સ્વભાવ વ્યક્ત થાય થાય ને થાય જ. એવો એક પણ ત્રણકાળને વિશે અપવાદરૂપ કેસ પણ નહીં હોય કે જેને એક દેશ ધર્મ ધારણ થયો, એને જન્મ મરણ ન મીટ્યા હોય, એને પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ ન થઈ હોય, એવો એક પણ અપવાદ ખાતર પણ એવો કેસ બનશે. સંસાર પાર તરી ગયા, સ્વાનુભૂતિમાં તો કહ્યું કે સિદ્ધપદ સુધીની સર્વલબ્ધિઓ આવીને મળે છે. પવિત્ર ધર્મ પ્રગટ કર્યો હોવાથી એવી એવી પવિત્રતા જેને પ્રાપ્ત કરવી છે એનો એને મહિમા આવે છે. બહારમાં પણ બાહ્ય પદાર્થોનો મહિમા કોણ કરે છે? કે જેને તે પદાર્થો મેળવવા છે તેની મહત્તા કરે છે. એક દેશ નિર્ધર્મ થતા પણ સંસાર પાર થાય છે એટલે ત્યારે ને ત્યારે એને એક દેશ નિર્ધર્મ ધારણ કર્યો ત્યારે એનો મોક્ષ થઈ ગયો છે એમ નથી કહેવું. પણ જેને નિયમ એવો છે અહીંયા કે જેને એક દેશ નિર્ધર્મ ધારણ થાય તેને સર્વ દેશ થાય થાય ને પરિપૂર્ણ થાય છે. આવો નિયમ હોવાથી વસ્તુ સ્વરૂપ છે તેથી સ્વભાવનો અનંત મહિમા છે. તેથી એવું જાણો અથવા એવું સમજો કે પરધર્મથી અનંત દુઃખ, નિજ ધર્મથી અનંત સુખ. આ સરવાળો લીધા તેથી કરીને તેથી આનો સારાંશ એવો છે, આનું તાત્પર્ય એવું છે કે પર પદાર્થના પૂદગળ પરમાણુના ધર્મને એટલે એની એની પ્રકૃતિને અનુસરવાથી, એની પર્યાયને અનુસરવાથી જીવને અનંત દુઃખ થાય છે, અનંત જન્મ મરણ થાય છે અને પોતાના સ્વધર્મમાં રહેતા, નિજ સ્વભાવને ધારણ કરતા અનંત સુખ થાય છે. બે બાજુ અનંત અનંત કીધું છે. આ બાજુ અનંત દુઃખ છે, આ બાજુ અનંત સુખ છે. સમજણમાં, સમજણની ભૂમિકામાં આટલું સમજાય તો જીવનો પુરુષાર્થ દુઃખ ભાવ, દુઃખદાયક ભાવથી, દુઃખદાયક માર્ગથી પાછો વળીને સુખી થવાના ઉપાયમાં લાગ્યા વિના રહે. સ્વાધ્યાય છે એ સમજણની ભૂમિકાનો વિષય છે. સ્વાધ્યાયના કાળમાં સમજણ આટલી થાય તો પણ એના પુરુષાર્થને સાચી દિશા મળે. પુરુષાર્થ તો સર્વજીવોનો ચાલે છે પણ એ પુરુષાર્થ પોતાના અંતર્મુખની દિશામાં વળે, પોતાના ધર્મની દિશામાં વળે, સ્વભાવની દિશામાં વળે તો એને સુખદાયક છે, નહીતર દુઃખદાયક તો અનાદિકાળથી પ્રયત્ન એનો ચાલે જ છે. આટલું તોડવાનું છે. તુલનાત્મક બુદ્ધિએ આટલું તોડવાનું છે કે આ રસ્તે જતા અનંત દુઃખ છે અને આ રસ્તે જતા અનંત સુખ છે. કયો રસ્તો પકડવો? પોતાના સુખને માટે, કોઈના માટે નહીં પણ પોતાના સુખને માટે કયો રસ્તો પકડવો? માટે નિજ ધર્મને ધારી પોતાના પરમેશ્વર પદને પ્રગટ કરો. એક દેશ થતા સર્વ દેશ થાય છે, સર્વ દેશ છે તે પરમેશ્વર પદ છે. તેથી નિજ ધર્મને ધારણ કરી પોતાના પરમેશ્વર પદને પ્રગટ કરો, પ્રસિદ્ધ કરો. સ્વભાવનો આશ્રય લઈને પોતાના પરમપદમાં નિવાસ કરો. સર્વાય અંતે પરમેશ્વર પદ પ્રગટ થશે, જગતનું સર્વોત્કૃષ્ટ પદ પ્રગટ થશે. કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ રહેશે નહીં એમ કહેવું છે. અહીંયા તો ઉદયના લક્ષ્ય જીવને ઉપાધિનો પાર નથી. ઉદયના લક્ષ્ય જીવોને ઉપાધિનો પાર નથી. કોઈને કાંઈ, કોઈને કાંઈ. એને કહે છે કે ભાઈ તું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છો, ઉપાધિ કરીને પણ તું બીજાનું કોઈ કાર્ય કરી શકે છો એ તારા અધિકારનો વિષય. અને હોય તારા અધિકારનો એ વિષય હોય તો તારા બધા કાર્યો સવળા થાય, તેથી તારે ઉપાધિ રહે નહીં. જો જીવની શક્તિ સંયોગના કાર્યો કરવાની હોય તો એ શક્તિથી જ એ નિશ્ચિંત થઈ જાય કે જ્યારે મારે જે કાર્ય કરવું હશે ત્યારે હું કરી લઈશ, ને મૂડી હોય તો ગમે ત્યારે હું વાપરીશ, એને ઉપાધિ કરવાનું રહેતું નથી. ઉપાધિ તો જીવને ત્યારે થાય છે કે જીવ કરવા ચાહે છે એવું થતું નથી, તેથી શું ઉપાધિ ક્યારે આવે છે પરિણામમાં, કે જીવની ઈચ્છા અનુસાર બનતું નથી ત્યારે એના પરિણામમાં તણાવ ઉભો થાય છે, ટેન્શન ઉભું થાય છે, આમ કેમ થાય છે, આમ થવું જોઈએ ને આમ નહીં થવું જોઈએ, નહીં થવું જોઈએ એવું થાય છે ને થવું જોઈએ એવું થતું નથી, તેથી જીવને ઉપાધિ ઉત્પન્ન થાય છે. અને એથી સિદ્ધ થાય છે કે તું કરી શકતો નથી, કરી શકતો હોય તો આ સમસ્યા તારા માટે હોય શકે નહીં. માટે નિજ ધર્મને ધારી પોતાના પરમેશ્વર પદને પ્રગટ કરો. નિજ ધર્મની ધારણા અનુભવથી થાય છે. આવા સ્વભાવને ધારણ કરવો એમ જે વાત આવી, ધરતા 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 એમ લીધું છે ને, એ નિજ ધર્મની ધારણા એટલે ધારણ કરવો, નિજ ધર્મને ધારણ કરવો એ અનુભવમાં થાય છે, અનુભવ સિવાય બીજી રીતે થતો નથી. નિજ ધર્મનું ધારણ પણ અનુભવ સિવાય બીજી કોઈ રીતે થતો નથી. એકમાત્ર સ્વાનુભવમાં નિજ ધર્મનું ધારણ પણ થાય છે, અથવા નિજ ધર્મ થતા અનુભવ થાય છે. માટે અનુભવ સાર સિદ્ધિ અર્થે, સારભૂત એવા અનુભવની સિદ્ધિ અર્થે આ નિજ ધર્મ અધિકાર કહ્યો. શા માટે આ અધિકાર કહ્યો, કે 12 અંગમાં પણ સારભૂત સ્વાનુભવને સારભૂત કહ્યો છે. શ્રી આ વાત કરતા 12 અંગનો વિસ્તાર બહુ મોટો છે, પણ એ 12 અંગનો કોઈ સાર હોય અથવા 12 અંગમાં ગંધર્વદેવ ભગવાનની વાણી પૂરી શક્તિથી ગૂંથે છે, એથી વધારે વાણીમાં વિષયને પ્રકાશિત કરવાનો કોઈનું ગંધર્વદેવ સિવાય કોઈનું સામર્થ્ય નથી. ચાર જ્ઞાનના ધારણ કરનારા ગંધર્વદેવ ઉત્કૃષ્ટ લબ્ધિથી 12 અંગની રચના કરે છે એનો સાર આટલો છે, કે જ્ઞાન માત્ર એવા પોતાના સ્વભાવનો સ્વરૂપનો અનુભવ કરવો. આ અનુભૂતિમાં આખું જૈન શાસન, સમસ્ત જૈન શાસન સમાય છે. એ કુંકુંદાચાર્ય દીધે 15મી ગાથામાં છે, સમસ્ત જૈન શાસન, સમત્તમ જૈન શાસન એવા શબ્દ છે, એ સ્વાનુભૂતિમાં આવીને સમાઈ જાય છે. જીન શાસન ક્યાં છે, કે જીન શાસન સ્વાનુભવી જીવની સ્વાનુભવની પર્યાયમાં જીન શાસન છે, આખું જીન શાસન છે. એટલે અહીંયા સાર શબ્દ વાપરો. માટે અનુભવ સાર સિદ્ધિ અર્થે, અનુભવ રૂપી જે સાર છે 12 અંગનો તેની સિદ્ધિ અર્થે, તેની પ્રાપ્તિ અર્થે આટલું વર્ણન નિજ ધર્મનું કહ્યું છે. સ્વાનુભવ સિવાય આ અર્પિતમાં અનર્પિત એટલી વાત છે. સ્વાનુભવ સિવાય ક્યાંય પણ નિજ ધર્મ નથી. જેટલો સ્વાનુભવ છે એટલો જ નિજ ધર્મ છે, અને એ સિવાય ક્યાંય નિજ ધર્મ નથી, ધર્મ નથી ત્યાં. એટલે સ્વાનુભવ સિવાયના પરિણામને ધર્મ તરીકે માનવો જોઈએ. જે કોઈ જીવ સ્વાનુભવ સિવાયના શુભ પરિણામોને પણ ધર્મ માને છે તેને અન્ય મત કહેવામાં આવ્યો છે. આ જીન મત છે, એક સ્વાનુભવના પરિણામને જ ધર્મ માનવો તે જીન મત છે, અને એ સિવાય અન્ય પરિણામમાં ધર્મ માનવો તે અન્ય મત છે. જગતના તમામ સંપ્રદાયોમાં એ વિષય છે, શુભ ભાવને ધર્મ માનવાનો. એ નિજ ધર્મ વિકાર પૂરો થાય છે. હવે મિશ્ર ધર્મ અધિકાર કહેવામાં આવે છે. મિશ્ર ધર્મ એટલે અહીંયા સાધક જીવની મિશ્ર પર્યાય, જેમાં શુદ્ધતા પણ છે અને અશુદ્ધતા પણ છે. એક જ પર્યાયમાં ધર્મભાવ પણ છે અને અધર્મ ભાવ પણ છે. બીજી રીતે કહીએ તો જો સર્વથા ધર્મભાવ હોય તો તે સિદ્ધપદમાં બિરાજમાન હોય, સર્વથા અધર્મભાવ હોય તો તે અજ્ઞાન અને મિથ્યાત્મમાં પહેલા ગુણ સ્થાને હોય. એટલે ઉપરથી એથી ઉપર બધે મિશ્ર ભાવ છે, અને મિશ્ર ભાવ છે એમાં શુદ્ધિ અને અશુદ્ધિ એક અવસ્થાની અંદર, એક સમયની એક અવસ્થામાં શુદ્ધિ પણ છે અને અશુદ્ધિ પણ છે, અને એને સાધક દશા કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપનું સાધન કરી રહ્યો છે, પરિપૂર્ણ સિદ્ધિ અર્થે તે સાધનામાં પડેલો છે તેવા જીવને સાધક કહેવામાં આવે છે. સાધના કરનાર તે સાધક એમ લેવું છે. તે મિશ્ર ધર્મ અંતરાત્માને છે. પર્યાયની પ્રધાનતાથી આત્માના ત્રણ પદ લીધા છે, બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું. પરમાત્મા પ્રકાશમાં આ વિષય સ્પષ્ટ છે વધારે યોગીન્દ્રદેવનું. એમાં જે જીવો મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે તે બધા બહિરાત્મા છે. બહિરાત્મા છે એટલે આ પોતાના આત્મ સ્વરૂપ સિવાય બાહ્ય તત્વમાં, બાહ્ય દ્રવ્યમાં આત્મા પણ માનનાર તે બધા બહિરાત્મા છે. આમ લેવું છે, જેને પોતાના સ્વરૂપનો અનુભવ નથી, સ્વરૂપની રુચિ નથી, અને સ્વરૂપને છોડીને જે બાહ્ય પદાર્થમાં રુચિ કરે છે અને તેને પોતા સ્વરૂપે અનુભવ કરે છે, અનુભવ કર્યો હોવાનું સ્વીકારે છે, એમ ખરેખર તો અનુભવ તો ક્યાં થઈ શકે છે, તે બધા જીવો બહિરાત્મા છે. જગતમાં સૌથી વધુ જીવો છે એ બહિરાત્મા છે. આખા વિશ્વમાં વધુમાં વધુ જીવો બહિરાત્મા છે. એનાથી અનાદિથી જીવ બહિરાત્મા દશામાં છે. તે બાહ્ય તત્વને સ્વીકારે છે, પોતાના સ્વીકારતા એ બહિરાત્મ જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. એવો એક વિભાગ છે મોટો. ત્યાર પછી જે જીવો અંતર્મુખ થયા અને જેના પરિણામમાં અંતર્મુખ પરિણામની ધારા શરૂ થઈ એવા જે સાધક જીવો છે તે બધા અંતરાત્મા છે. અંતર્મુખ થયા તે બધા અંતરાત્મા, બહિર્મુખ પરિણતિ છોડીને અંતર્મુખ પરિણતિમાં જે આવ્યા તે બધા અંતરાત્મા કહેવાયા. અને જે જીવો પરમેશ્વર પદને પૂર્ણ શુદ્ધતાએ પ્રાપ્ત થયા તે બધાને પરમાત્મા કહેવામાં આવે છે. જેમની દિશામાં જરા પણ કશાય કલંક રહ્યું નથી, દોષનું કલંક રહ્યું નથી, એવી સંપૂર્ણ નિષ્કલંક દશા, પવિત્ર દશા, તેને પરમાત્મ દશા કહેવામાં આવે છે. તે પરમાત્મા અહીંયા અંતરાત્માનો અધિકાર છે એમ કેવું છે. મિશ્ર ધર્મ કોને હોય છે? કે અંતરાત્માને હોય છે. મિશ્ર ધર્મ અંતરાત્માને છે એમ સાથી કે સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે અને જેટલો કષાયંશ છે તેટલી રાગ દ્વેષ ધારા છે. શું કહે છે? કે અંતરાત્માને પોતાના અંતર સ્વરૂપનું સમ્યક શ્રદ્ધાન પ્રગટ થયું છે, પોતાના સ્વરૂપને જ શ્રદ્ધે છે, એ સિવાય બીજું કાંઈ શ્રદ્ધાનમાં લેતા નથી. સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે અથવા સ્વરૂપનું શ્રદ્ધાન શુદ્ધ છે, શુદ્ધ સ્વરૂપના શુદ્ધ શ્રદ્ધાને પરિણમેલા છે અને તેમને કષાયંશ પણ વર્તે છે, જેટલો કષાય છે તેના પ્રમાણમાં રાગ દ્વેષની ધારાવાહી પરિણતિ પણ છે, રાગ દ્વેષની ધારા પણ છે. એમ બંને ભાવો શુદ્ધ શ્રદ્ધાનરૂપ પરિણામ અને કષાયંશરૂપ પરિણામ, કષાય અંશ લીધો છે, કષાય પણ અંશે છે, કેટલી રાગદ્વેષ ધારા છે. આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે, આત્મશ્રદ્ધા ભાવમાં આનંદનો અનુભવ હોય છે. કષાય સર્વથા ગયા નથી, નથી ગયા. શું કીધું? કે જ્યાં આત્મશ્રદ્ધા ભાવ થયો ત્યાં આનંદ પણ ઉપજ્યો. એ એટલા માટે સાથે લે છે, કેટલાક જીવો આનંદની અનુભૂતિ સિવાય પણ એમ માને છે કે અમારું માનવું સાચું હોવાથી, વિકલ્પવાળી પણ અમારી માન્યતા સાચી હોવાથી અમને અમારું શ્રદ્ધાન સાચું છે અથવા અમારું શ્રદ્ધાન સમ્યક છે. આવી ભૂલ, શ્રદ્ધાન સાચું નહીં હોવા છતાં સાચું શ્રદ્ધાન માનવાની ભૂલ કરે છે. એને એમ કહે છે કે આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે. આનંદ હોય હોય ને હોય જ, એને આનંદ ન હોય એમ બને. આ વિશિષ્ટતા સાથે સાથે લીધી, એનું અસાધારણ ચિહ્ન લીધું. કોઈ એમ કહે કે અમારી શ્રદ્ધામાં ભૂલ નથી, પૂર્વાચાર્યોએ ગ્રંથમાં જીવન તત્વોનું સ્વરૂપ કહ્યું છે એવું જ અમે માનીએ છીએ, માટે અમારું શ્રદ્ધાન સત્ય શ્રદ્ધાન છે. એને પૂછે છે કે તને એ શ્રદ્ધા ભાવમાં આનંદની અનુભૂતિ થઈ? આ લક્ષણ છે, એનું ઉપલક્ષણ છે. તો તારું શ્રદ્ધાન સાચું, અને નહીતર તારું શ્રદ્ધાન સાચું નહીં. એ શ્રદ્ધાન સંબંધી વિકલ્પ થયો. શ્રદ્ધા જુદી વસ્તુ છે, શ્રદ્ધા સંબંધીનો વિકલ્પ જુદી વસ્તુ છે. વિકલ્પ વિકલ્પ સ્વરૂપે છે અને શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ સ્વરૂપે છે. બેમાં ઉત્તર દક્ષિણનો ફેર છે. શ્રદ્ધા તો નિર્વિકલ્પ પરિણામ સ્વરૂપ છે અને વિકલ્પવાળી માન્યતામાં તો એકલા વિકલ્પ ચાલે છે. હું આમ માનું છું, હું આમ માનું છું, હું આમ માનું છું, હું આમ માનું છું. એને એમ કહે છે કે નિર્વિકલ્પ શ્રદ્ધાના કાળમાં ઉત્પન્ન થતી જે આનંદની અનુભૂતિ, એવી કોઈ અનુભૂતિ છે તો શ્રદ્ધાન સમ્યક છે, નહીતર શ્રદ્ધાન સમ્યક નહીં. મિથ્યાત્વ નથી એમ, કોઈ સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે એટલે મિથ્યા ચાલ્યું ગયું છે એમ લેવું છે. આખું વાક્ય શું છે કે સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે અને જેટલો કષાય અંશ છે તેટલી રાગ દ્વેષ ધારા છે, એટલે કષાય અંશ છે ત્યાં જ્યાં સ્વરૂપ શ્રદ્ધાન થયું ત્યાં પણ અનંતાનુબંધીના રાગ દ્વેષ ગયા, ત્યાં અનંતાનુબંધીના રાગ દ્વેષ સ્વરૂપ શ્રદ્ધાની જીવને હોય નહીં. આમ છે એટલે એ રાગ દ્વેષ છે એ અનંતાનુબંધી સિવાયના જે ત્રણ કષાય છે એટલા પૂરતા રાગ દ્વેષ છે, એટલે અંશ લીધા છે, કષાય અંશ છે તેટલી રાગ દ્વેષ ધારા છે. એ ઉપરાંત આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે, કેમ કે આત્મામાં આનંદ ભર્યો છે. જો આત્મા અનંત આનંદ સ્વરૂપ છે તો એના શ્રદ્ધાનમાં એનું શ્રદ્ધાન થતાં આનંદનો પણ અનુભવ થવો જોઈએ, હોવો જોઈએ, તો જ એ સ્વરૂપ શ્રદ્ધાન સ્વરૂપ શ્રદ્ધાન તરીકે ગણવું જોઈએ, નહીં તો સ્વરૂપ શ્રદ્ધાન નથી, કંઈક બીજી ગડબડ છે. આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે, કષાય સર્વથા નથી ગયા, ત્યાં પણ હજી કષાય સર્વથા ગયા, આનંદ પ્રગટ થયો છે પણ કષાય સર્વથા નથી ગયા એટલે અંશે ગયા છે અને અંશે રહ્યા છે. સર્વથા નથી ગયા એટલે કથનચિત નથી ગયા અને કથનચિત ગયા છે એમ એનો અર્થ છે. આનંદ હોય છે અને બધા કષાય ગયા નથી એટલે આ કષાયની અંદર થોડું દુઃખ પણ હોય છે. આજે તો વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર ને માને છે, પાછો કાલે ક્યારે નહીં માને એનું ઠેકાણું નથી. આમ થઈ જાય, વાર ન લાગે. જો પોતાના આનંદ સહિત સ્વરૂપ શ્રદ્ધાન પ્રગટ થયું હોય તો એવો ફેરફાર ન થાય, નહીતર એવો ફેરફાર થવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને એટલા માટે અહીંયા તો કહે છે કે જે જીવો સત્શાસ્ત્રોનું અધ્યયન કરે છે, સત્શ્રુતનો પરિચય કરે છે, એવા જીવોને શ્રદ્ધાના વિષયમાં એમ લાગે છે, ખાસ કરીને વિદ્વાન થાય છે, પંડિત થાય છે, એને એમ લાગે છે કે અમારી માન્યતા સાચી છે. દેવગુરુ શાસ્ત્રનું અમને શ્રદ્ધાન છે, નવ તત્વોનું અમને શ્રદ્ધાન છે અને તેથી અમારું શ્રદ્ધાન સાચું છે. અને એ એવી ભૂલ કરે છે કે જેને સ્વરૂપ શ્રદ્ધાન હોય છે, સાચું આનંદ સહિતનું સ્વરૂપ શ્રદ્ધાન હોય છે, એના અભિપ્રાયમાં પણ એને ભૂલ દેખાય છે, એની વાતમાં પણ એને ભૂલ દેખાય છે અને એના કાર્યોમાં પણ એને વિરુદ્ધતા દેખાય છે, એ ગડબડ થાય છે.
પોતાની ભૂલ છે
એટલે એને સાચું સાચા સ્વરૂપે દેખાતું નથી, આ ભૂલ થઈ જાય છે. પ્રથમ સ્વરૂપની રુચિ અનન્ય પ્રગટે પછી શ્રદ્ધાન થાય છે. રૂચિપૂર્વક સંધાન થાય છે, અથવા રાગની અને પરની રૂચિ તૂટે ત્યારે સ્વરૂપની રૂચિ થાય, ત્યારે સ્વરૂપ સંધાન પ્રગટ થાય. સાચા માર્ગે આવવાનો એને અવકાશ છે. જો એ સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો થયો હોય તો તે દ્વારા તેને સમ્યક શ્રદ્ધાંત થવાનો અવકાશ છે. જે સાચા દેવગુરુ શાસ્ત્રમાં એક પણ નો નિષેધ કરતો હોય તો એને સ્વરૂપ સમ્યક શ્રદ્ધાંત થવાનો અવકાશ પણ નથી. અથવા કોઈ એમ કે અમે સાચાને પણ માનીએ છીએ અને બીજાને પણ માનીએ છીએ, એને થાય કે ન થાય સ્વરૂપ સંધાન, એને પણ સ્વરૂપ સંધાન થાય નહીં, તો એ સાચાને માને છે ને બીજાને માને છે, તો બેને માને છે કે નહીં? કે બેને માનતા નથી, એકને જ માને છે. તો એ બેને માને છે એવું તો ચોખ્ખું દેખાય છે કે નહીં? ખરેખર એને બંનેને માનવાનું બની શકે? કોઈ સત્યને પણ સત્ય સ્વરૂપે તરીકે સ્વીકારે અને અસત્યને પણ સત્ય તરીકે સ્વીકારે, એ વાત જેટલી અયથાર્થ છે એટલી જ આ વાત અયથાર્થ છે. એકને માનતા નથી, એકને ન માને તો એકને માનતા નથી. સંતોષ માનીને પછી પણ અંદર બીજું બધું પડ્યું છે એનું શું? અનંતાનુભૂતિનો કષાય પડ્યો છે, સ્વરૂપની વિપરીત શ્રદ્ધાન પડ્યું છે. ઉપરથી રૂજ આવી જાય છે ગુંબડાને ઘણી વાર, અંદર પાક પડ્યો હોય, તાત્કાલિક પીડા નહી દેખાતી હોય, પણ એ પીડા કર્યા વિના રહેશે. કુદરતી અંદર જે થોડું રહી ગયું છે એ વધી જશે, અંદર જે પાક રહી ગયો છે એ વધશે કે નહીં વધે? હે, વધી જ જવાનું છે. એટલે એવો જૂઠો સંતોષ માનવાથી શું ફાયદો? સાચા દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ પણ એ માન્યતા તો તારી રાગના આધારે છે, વિતરાગતા અને આનંદ તો પ્રગટ થયો નથી. રાગના આધારે વિતરાગતા છે, આજે તને આવો રાગ થયો અને કાલ તને કંઈક બીજાનો પાછો રાગ થશે, એટલે એ માન્યતા ટળી જશે. રાગમાં તો કંઈ શક્તિ નથી એવી દ્રઢતાની, રાગ પોતે જ નબળી ચીજ છે, રાગ પોતે જ નબળાઈનું પ્રદર્શન છે. એના આધારે જે રહેલી શ્રદ્ધા તારી માન્યતા એ ક્યાં સુધી ટકવાની હતી? ફરી જશે. અત્યારે કોઈ એવો પૂર્વકર્મનો ઉદય છે કે તું સાચા દેવગુરુ શાસ્ત્રને માન એવા તારા સંયોગો થયા છે, પણ પાછો ઉદય તો બદલવાનો છે. ઉદય બદલાતા પાછા તારા પરિણામ બદલી જશે, કેમ કે ઉદયના આધારે તારા પરિણામ થયા, તો બીજો ઉદય થયો તો એના આધારે પરિણામ થશે તારા. એટલે જ્યારે સાચા દેવગુરુ શાસ્ત્રને માનવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે ગંભીરતાથી એણે એટલો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી પોતાના નિશ્ચય સ્વરૂપ સંધાનમાં આવે અને આનંદની ઉત્પત્તિ થાય. સાચા દેવગુરુ શાસ્ત્ર એમ કહે છે કે તું અંતર્મુખ થઈને તારા સ્વરૂપનું શ્રદ્ધાન કર ને તારા આનંદની અનુભૂતિ કર. અનંત ગુણની લક્ષ્મી તારામાં છે, એને આનંદથી તું ભોગવ. એની ના પાડવાનું તારે શું કારણ છે? માણસ કહે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, ને જાય તો એને મૂર્ખ કહેવામાં આવે. તો અહીંયા ભગવાન કહે છે કે તને તારા સ્વરૂપ શ્રદ્ધાની ને આનંદની વાત કરીએ છીએ, એમાં આનંદ ગુણની પ્રાપ્તિની વાત કરીએ છીએ, તું શા માટે એનો નકાર કરે છો? ચાલો, દેવગુરુ શાસ્ત્રને તો માનીએ છીએ, પણ બીજું તને અનંતો અહીંયા મળે એવી એવી એવો અવકાશ થયો અહીંયાથી, ત્યાં શા માટે ન જવું? અને અટકવું વચ્ચે જે શા માટે અટકવું જોઈએ? કેટલી વાત છે. આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે, કશાય સર્વથા નથી ગયા, થોડા રહ્યા છે થોડા ગયા છે, તેમાં હવે બંને પર પરિણામ હોવા છતાં પરિસ્થિતિ બતાવે છે કે મુખ્ય શ્રદ્ધા ભાવ છે અને ગૌણ પર ભાવ છે. સાધકની દશામાં મુખ્ય અંશ છે તે શ્રદ્ધા, અને શ્રદ્ધાને અનુસરીને ઉત્પન્ન થયેલા બીજા ગુણના પણ જે શુદ્ધતાના અંશો પ્રગટ થયા છે, પરિણમી ગયા છે, એવા જે પરિણામ છે તે મુખ્ય પરિણતિ છે, તે મુખ્ય પરિણામ છે. અને જેટલો કષાય ભાવ રહ્યો, થોડો જે કાંઈ રહ્યો તે ગૌણ છે, તે પ્રભાવ છે અને તે ગૌણ છે. છદમસ્ત જીવના પરિણામમાં મુખ્ય ગૌણ હંમેશા હોય છે. તો જ્યાં મુખ્ય શું છે ને ત્યાં ગૌણ શું છે એ વિચારવાનું છે. જ્યાં દેવગુરુ શાસ્ત્રને માને છે, હવે એ જ વાત લઈએ દ્રષ્ટાંતમાં, કે જીવ દેવ સાચા દેવગુરુ શાસ્ત્રને માને છે એમાં જે ગડબડ નથી એવાને લેવી, ગડબડ છે એને કંઈ વિચાર કરવાનો જરૂર. જેને સાચા દેવગુરુ શાસ્ત્રનું માનવું છે બુદ્ધિપૂર્વક, બરાબર ભાવના પણ છે કે આ જ સાચા છે, એવા જીવને જ્યાં સુધી સમ્યક શ્રદ્ધાનું ઉત્પન્ન નથી થયું ત્યાં સુધી એની મુખ્યતા નથી રહેતી, એને ગૌણ છે બધું. આત્મા પણ એનો ગૌણ છે, અને આત્માને બતાવનારા દેવગુરુ શાસ્ત્ર પણ એને ગૌણ હોય છે, મુખ્ય નથી થતા. આ ફેર પડે છે. જ્યારે જેને શ્રદ્ધાન ભાવ મુખ્ય છે તેને પરભાવ બધા ગૌણ છે, પરદ્રવ્ય બધા ગૌણ છે, પરભાવ બધા ગૌણ છે, અને એ પોતાનો આત્મા શ્રદ્ધામાં જ્ઞાનમાં આચરણમાં મુખ્ય થઈ જાય છે. આ જે મુખ્ય ગુણ બદલાઈ જાય છે એમાં આખું પરિણામને, પરિણામમાં જ્યાં પોતાને ઊભું રહેવું છે એ ઊભા રહેવાનું પ્લેટફોર્મ બદલાય છે. વેપારની અંદર એવું હોય છે કે ઘરાક તમારી દુકાને આવે અને તમે ઘરાકના ઘરે સામેથી જ આવે, એમાં ફેર પડે છે. પડે કે ન પડે? આખું ઉલટું સુલટું ટેબલ થઈ જાય છે. તમારી ઓફિસમાં કોઈ આવે ઓફર લઈને કે મારે તમારી સાથે આ જાતનો ધંધો કરવો છે, ખરીદનો કે વેચાણનો, અને એના બદલે તમે સામાના ઘરે જાઓ ખરીદવા કે વેચાણ કરવા, કેટલો ફેર પડે? આખું પ્લેટફોર્મ બદલાઈ જાય છે કે નહીં વાત કરવાનો? કોની ગરજ છે એનું એમ નક્કી થઈ ગયું. એમ મુખ્યતા અને ગૌણતા ઉપર પરિણામનો આખો દોર છે, અને એ પરિણામના આખા દોર ઉપર આગળના ફળની નિષ્પત્તિ ઉત્પત્તિ થવાની છે. જેને આત્મા ગૌણ થયો, દેવગુરુ શાસ્ત્ર ગૌણ થયા, એને સંસાર મુખ્ય થયો, એ સંસારમાં પરિભ્રમણ કરતો રહેવાનો. અને જન્મ મરણ રહીત જેને આત્મા મુખ્ય થયો તેને તે આત્માના કહેનારા દેવગુરુ શાસ્ત્ર પણ બહારમાં મુખ્ય રહેવાના, અને બાકી બધું એનાથી ગૌણ રહેવાનું, એનો સંસાર તૂટી જશે. એમ ફરક પડે છે. મુખ્ય શ્રદ્ધાભાવ છે અને ગૌણ પ્રભાવ છે. દરેક કાર્યોમાં, ભારમાં પણ છદ્મસ્થની આ સ્થિતિ હોવાથી દરેક કાર્યમાં જેની મુખ્યતા હોય છે તે બાજુ જીવનું વલણ છે આખું, અને એમ અનુમાન કરવામાં આવે છે કે આને આની મુખ્યતા હોવાથી તે આ કરશે અને આ નહીં કરે, એમ સમજી શકાય છે. એ આ કરશે અને આ નહીં કરે એમ સમજી શકાય છે મુખ્ય ગૌણ ઉપરથી. મુખ્ય એને શ્રદ્ધાભાવ છે, સોએ સો ટકા એને મુખ્ય શ્રદ્ધાભાવ છે. બીજું બધું ગૌણ છે. એ છે ખંડને સાધ્યા પછી પણ એમ જુએ છે કે આમાં મારું કાંઈ નથી, મારાથી એ શૂન્ય છે, એને ખાલી ખમ દેખાય છે. મિથ્યા દ્રષ્ટિને ઝૂંપડી જેવું ઘર હોય તો એ ભર્યું ભર્યું લાગે છે. આ મારું ઘર. જ્યારે એને છ ખંડનું રાજ ને મેર મેલાતો એ બધું શૂન્ય લાગે છે, ખાલી લાગે છે. એટલો બધો ફેર છે. ગૌણ છે એટલે એટલું ગૌણ છે. આ ચોવીસીના પ્રથમ ચક્રવર્તી, કેટલા ચક્રવર્તી? 12 થાય છે, 12 ચક્રવર્તી થાય. એમાં પ્રથમ દરેક ચોવીસીમાં 12 ચક્રવર્તી થાય. 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય, 9 નારદ થાય, બધા 63 સલાકા પુરુષ છે ને. તો એ ભરત ચક્રવર્તી પહેલા થયા, એમને 6 ખંડનું રાજ્ય છોડતા કેટલી વાર લાગી? વાર ન લાગે એનું કારણ શું? કે પહેલેથી જ એને એની ગૌણતા હતી. જે ગૌણ હોય એને છોડતા વાર લાગતી, અને મુખ્ય હોય એ જીવને એમ નથી કહેતા આને આ ગળેથી છૂટતું નથી, એ પકડે એ છોડી શકે. એ એમ બતાવે છે કે એને રાજકાળમાં પણ એની મુખ્યતા નહોતી. ક્યાંય આ ચોવીસીના ઇતિહાસનો, પૌરાણિક પુરુષોના ઇતિહાસનો એક બહુ મોટો દ્રષ્ટાંત છે. પુરુષાર્થ તો આવો હોવો જોઈએ એમ કેવું છે. ધુમકો માર્યો કે સીધો પરિપૂર્ણ અંતર મુહૂર્તમાં બાહ્ય દશામાં આવ્યા જ નહીં. વ્યવહાર રત્નત્રયનું પરિપાલન કરવાની પરિસ્થિતિમાં જ આવ્યાની, સીધા જ દીક્ષા અંગીકાર કરી ધ્યાનમાં બેઠા. 7મા ગુણ સ્થાને પહેલા આવે છે બધા ભાવલિંગી મુનિ. બસ શ્રેણી માંડી સીધી, એમણે 7માંથી સીધી શ્રેણી માંડી. 6ઠા ગુણસ્થાન માનો આવ્યા, ટપી ગયા. એક પગથિયો ટપી ગયા એટલી શક્તિ હતી. આત્મામાં એટલી શક્તિ છે એ એમ બતાવે છે કે પ્રત્યેક આત્મામાં એટલી શક્તિ છે. શક્તિ છે એ વ્યક્ત થઈ છે. મુખ્ય શ્રદ્ધાભાવ છે અને ગૌણ પ્રભાવ છે. પ્રભાવ છે ને એ બહારમાં બાહ્ય નિમિત્તો સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રભાવ છે એ જણાય છે. બાહ્ય ભાવ છે એટલે એ જણાય છે. જીવોને એનો પરિચય છે, બાહ્ય ભાવનો પોતાને અનુભવ છે, તેથી બીજાના બાહ્ય ભાવને પણ સમજે છે. અને પોતાને બાહ્ય પરિણામ મુખ્ય હોવાથી એ સાધકના પણ બાહ્ય પરિણામને મુખ્ય સમજે છે, અથવા પોતે જે વ્યવહાર પાળે છે એવો વ્યવહાર જો જ્ઞાની પાળતા હોય તો એમ સમજે છે કે અમે પણ આમ કરીએ છીએ ને તે પણ આમ કરે છે, એમ પોતાની તુલના એની સાથે કરે છે, એ અંતર પરિણામને સમજતા નથી. એને તો ગૌણ છે, વ્યવહારના પરિણામ એને ગૌણ છે. શુભ હોય તો એ ગૌણ છે અને અશુભ હોય તો પણ એ ગૌણ છે. મુખ્ય પ્રભાવ છે તો એને મુખ્ય પ્રભાવ છે, જે મુખ્ય છે એની મુખ્યતા છોડવી રહી, એનું નુકસાન સમજીને પાડે તો પણ શું પોતાને અંદરમાં આત્મલાભ નથી એનું શું, ત્યાં તો સંતોષાઈ જાય છે એટલે એમાંથી પાછો વળી શકતો નથી. આ પ્રશ્ન ચાલ્યો ને કે દેવ સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનીએ છીએ અને એમાં સંતોષ રાખીએ તો દ્રવ્યલિંગી પણ એ જ ભૂલ કરે છે, એ સંતોષ માને છે, જેટલું કરે છે એમાં એ સંતોષ માને છે. સાચા આત્માર્થીને તો આત્માની અપ્રાપ્તિના હોવા વિશે અસંતોષ રહેવો જોઈએ. આત્મપ્રાપ્તિનો અભાવ એ એના અસંતોષનું કારણ છે, એ પ્રકારનું પરિણમન એ આત્માર્થીનું એક લક્ષણ છે. બીજી રીતે કહીએ તો તે આત્માર્થીનું લક્ષણ છે કે એને આત્મપ્રાપ્તિનો અભાવ છે, એને ખૂંચે છે, એને ખટકે છે. મુમુક્ષુ હોવાથી દેવ ગુરુ શાસ્ત્રના પ્રસંગમાં જોડાય પણ એને પોતાના આત્મપ્રાપ્તિનો અભાવ અંદરમાં ખટકા કરે, જેમ આંખમાં કણું ખટકે છે અને હક પડતો નથી. કણું તો બહુ ઝીણું છે, આવડી મોટી એક ઇંચની આંખમાં જરાક જેટલું કણું હોય એટલું સોયના ટોપકા જેટલું તો પડ્યું રહીએ એક બાજુ, એમાં ક્યાં ઓછું દેખાઈ શકે, એ કાંઈ દેખવામાં નડતું નથી પણ એ કેવું ખટકા કરે છે કે બીજે બધે ક્યાંય ઉપયોગ જાય નહીં, એ ખટક ખટકે છે ત્યાં એનો ઉપયોગ રહ્યા કરે, આ નીકળે તો સારું, આ નીકળે તો એમ અનેક બાહ્ય શુભ પ્રસંગોમાં ઉદય હોય, પ્રતિષ્ઠાનો ઉદય હોય, પૂજાનો સ્વાધ્યાયનો ઉદય ભાવ છે, એ પ્રકારે ઉદય હોય તો પણ આત્માર્થીને અંદરમાં ખટક્યા કરે એ એનું લક્ષણ છે, અને ન ખટકે તો તે આત્માર્થી નથી. ખરેખર અને સંતોષ પામવો એ તો ત્યાં મિથ્યા શ્રદ્ધા અને દર્શનમોહને તીવ્ર કરવાનો વિષય છે. દર્શનમોહ તીવ્ર થાય ત્યારે સંતોષ થાય, એટલે જ્યાં સુધી પરિપૂર્ણ ન થવાય, સમ્યક દર્શન તો ઠીક પણ પરિપૂર્ણ ન થવાય ત્યાં સુધી સંતોષ પકડવાની ક્યાંય વાત મોક્ષ માર્ગની વિશે છે. નિરાંત વાળીને જંપ વાળીને બેસતા નથી, અવિરતપણે સતતપણે પુરુષાર્થ કરે છે. સાધક જીવ તો સતતપણે પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ ઉદ્યમી હોય છે, હંમેશા અપ્રમાદી હોય છે, પ્રમાદી હોતા નથી, સ્વકાર્યમાં અપ્રમાદી લીધા છે. પૂજ્યબેન શ્રી દ્રષ્ટાંત કીધો છે કે ચક્રવર્તીને ચક્રવર્તીના પુણ્યનો પ્રારંભ થાય, જન્મથી કોઈ ચક્રવર્તી ન હોય પણ અમુક કાળે એના પુણ્યની શરૂઆત થાય ઉદયની, ત્યારે પહેલા વહેલા એને એની આયુધશાળામાં 14 રત્નો પ્રગટ થાય છે. એમાં ચક્રરત્ન છે, અશ્વ છે, પછી તરવાર છે, ઘણા એ 14 રત્નો પુણ્ય પ્રગટ થયો પછી ચક્રવર્તી પગ વાળીને બેસી રહેતો જેવો એને ખબર આપે છે. આયુષશાળા ઉપર જે કમાન્ડર હોય છે એ ખબર આપે છે, મહારાજ આયુષશાળામાં આયુધો ઉત્પન્ન, દિવ્ય આયુધો ઉત્પન્ન થયા છે, તો ચાલો તૈયારી કરો. છ ખંડની તૈયારી કરો. એ કઈ પગવાળીને બેસી રહેતા એવું દ્રષ્ટાંત આપ્યો છે. એમ સાધક જીવ પુરુષાર્થ સમ્યક દર્શન થયું એટલે હું એમ પગવાળીને બેસી રહેતા સતત પુરુષાર્થ કરે છે, નિરુદ્યમ થતા નથી, સદાય ઉદ્યમવંત રહે છે સતત. મુનિ દશામાં તો એકલો ઉદ્યમ સિવાય કાંઈ નથી, પુરુષાર્થ સિવાય કાંઈ નથી, કેમકે સર્વ સાવધ યોગને છોડ્યા હોવાથી કોઈ સંસારના કાર્યો નથી અને પ્રશસ્ત કાર્યોની પણ કોઈ જવાબદારી મુનિરાજ લેતા નથી, કે આ ફંડ ફાળો કરવો છે, કે મંદિર બંધાવવું છે, કે શાસ્ત્ર છપાવવા છે, કે શાસ્ત્ર લખવા છે. કોઈ એમ કે આ શાસ્ત્ર અમને લખી દો કરણાનો યોગનો, મારે આ સમજવું છે. બંધનમાં આવતા નથી, કોઈ કામની જવાબદારીમાં તે ઊભા રહેતા નથી. તો શું કરે કે 24 કલાક એક આત્માનો પુરુષાર્થ કરવા માટે સતત ઉદ્યમવંત રહે છે. પૂરું ખાતા નથી, પૂરું પીતા નથી, શેના માટે? કે આત્માનો ઉદ્યોગ કરવા માટે. અને પૂરો આરામ પણ કરતા નથી, ખાવું પીવું ને આરામ જેને નથી અને બીજા કામ જેને નથી એને શું છે? કે એકલો આત્માનો પુરુષાર્થ કરીને પૂર્ણ થઈ છે. એવી સ્થિતિ હોવાથી આયુષ લાંબા હોય છે તો પણ મુનિ દશાનો કાળ બહુ થોડો હોય છે. બીજા જીવોને તો ખબર નથી, પણ તીર્થંકરોના તો પુરાણ લખાય છે. રેકોર્ડ સાથે લેતા આવ્યા ચિંતનભાઈ, મેં તો એમ વાંચ્યું છે મહાપુરાણ 24 તીર્થંકર. 24 તીર્થંકરો મુનિ દશાનો કાળ બહુ અલ્પ છે, ઓછો હતો છે, પણ આયુષના પ્રમાણમાં બધાને અલ્પ છે. તો જેને કરોડો પૂર્વના આયુષ છે એને પણ બહુ ઓછા વર્ષો છે. કોઈને તો 6 દિવસ છે. મલ્લીનાથ કે મલ્લીનાથ છે, 6 દિવસની મુનિ દશા છે. કેવું જ્ઞાન લઈ લીધું છે? ભગવાન મહાવીર સ્વામીને 12 વર્ષ છે, 73 વર્ષમાંથી 12 વર્ષ મુનિ દશા, 30 વર્ષે મુનિ દશા અંગીકાર કરી છે, 42મી વર્ષે કેવળ જ્ઞાન છે, 40 વર્ષ અયંત દશામાં છે. પણ મુનિ દશાનો કાળ આયુષના મોટા મોટા આયુષમાં પણ બહુ ઓછો હોય છે. કેમ? એવું શા માટે? કે એક જ કાર્યની પાછળ સતત લાગેલા રહે છે અને અનંત શક્તિ એને સાથ આપે છે. પોતાના અંદરમાં આત્મામાં રહેલી જે અનંત શક્તિ એની કાર્ય સિદ્ધિમાં એનો સાથ છે. એટલે મુનિ દશામાં પૂર્ણ મોક્ષ દશાને સાધી લેવામાં આવે છે. એક અખંડ ચેતના ભાવ સર્વથા થયો નથી. સાધક દશામાં મોક્ષ દશા જીવો એક અખંડ ચેતના ભાવ સર્વથા થયો નથી, તેથી મિશ્ર ભાવ છે. તેથી જે વચ્ચે દોષ રહી ગયા તેટલો મિશ્ર ભાવ છે. તે 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ એટલે પૂર્ણ જ્ઞાન નહીં, એમ અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન નહીં, અજ્ઞાન ભાવ. એક દેશ અજ્ઞાન ચેતના છે, અજ્ઞાન ભાવ છે તે એક દેશ અજ્ઞાન ચેતના છે, અર્થાત કર્મ અને કર્મ ચેતના પણ છે, જ્ઞાન પણ ત્યાં પરિપૂર્ણ નથી અને કર્મ બંધાય એવા અલ્પ ગૌણપણે થતા એને અલ્પ એટલા માટે કયા છે કે ગૌણ છે માટે. નહીતર કોઈ એમ કહેશે કે ચક્રવર્તીનો જે વૈભવનું વર્ણન આવે છે અને એના છ ખંડને સાધવાનું જે વર્ણન આવે છે અને તમે એમ કહો છો કે એને અલ્પરાગ છે અને અલ્પ કષાય છે, એ કેમ માનવું મારે? એમના કરતા તો બીજા ઘણા ત્યાગીને વૈરાગી જોવામાં આવે છે, પણ મિથ્યા દર્શન સહિત હોય તો તમે એને કાંઈ જરાય સ્થાન આપતા નથી, એને મહત્તા આપતા નથી. ત્યાગ વૈરાગ દેખાય એને તમે મહત્તા ન આપો, અને જેનો ત્યાગ વૈરાગ કાંઈ દેખાય નહીં, પાંચ ઇન્દ્રિયના વિષયો એટલા ભરપૂર ડોમ ડોમ સાહેબી છે એને, તમે કહો છો કે ઘરમાં વૈરાગી છે પણ કમાલ મળી દેખાય છે. એના આહારની અંદર રત્નોની ભસ્મ હોય છે, માંદા હોય ને ભસ્મ ખાય એમ નહીં હોય, એનું તો શરીર બળ ઘણું હોય છે, કોઈ એને પહોંચી શકે નહીં, શરીર બળમાં એને કોઈ ન પહોંચી શકે. એનું આખું સૈનિક છે એનો એક કોળિયો ન પચાવી શકે, એનો એક કોળિયો આખા દળના નો રાંધણું હોય એમાં નાખી દો, એક કોળિયો હજારો માણસો ખાય એટલી રસોઈમાં એનો એક કોળિયો નાખી દો તો ઝાડા થઈ જાય બધા, કોઈ પચાવી ન શકે, એટલો ભારે ખોરાક હોય છે ને એ પચાવી શકે છે, એટલો એનો જઠરાગ્નિ હોય છે. વૈરાગી એવું ખાય હે? ગૌણ ને મુખ્ય નો સવાલ છે અહીંયા, એ બધું ગૌણ છે. પ્રશ્ન કરે તો પછી પણ ખાય છે શું કરવા ગમું છે તો હે? એને ઉદય છે એવો એવો એનો ઉદય તો બધાને છે. ચૌદમા તેરમા ગુણ સ્થાન સુધી ઉદય છે, ચૌદમાંથી ઉદય ખલાસ, શરીર છૂટ્યું ઉદય ખલાસ, ચારે બાકીના આઘા થઈ ગયા, તેરમા સુધી ઉદય છે. હા, એ જ વિચાર કરીએ છીએ હવે આપણે, એનો જ વિચાર કરીએ છીએ કે બહારમાં ઉદય છે અને ઉદય અનુસાર રાગ છે. હવે મિથ્યા દ્રષ્ટિને પણ ઉદય છે અને રાગ છે, સમ્યક દ્રષ્ટિ પણ પૂર્ણ વિતરાગ નહીં થયા હોવાથી એને ઉદય પણ પૂર્વકર્મનો છે અને રાગ એટલે એની અશક્તિને લઈને જોડાણ પણ છે. એકને મુખ્ય છે ને એકને ગૌણ છે, આટલો ફેર છે. એક જણા જે મીંડી પોતાના બચ્ચાને પકડે ને ઉંદરડાને પકડે એટલો ફેર છે, પકડ તો બે ની જોવામાં પોતાની શક્તિ એટલી વ્યક્ત નથી થઈ તેથી રાગ થાય છે. જરા પણ રાગ, આંશિક પણ રાગ થતો નથી એમ તો કહેતા નથી, પણ એ રાગ ગૌણપણે થાય છે એ એક મહત્વનું પાસું વિચારવા જેવું છે. શું એ મહત્વનું પાસું છે ને એ વિચારવા જેવું છે. બંનેને એક ત્રાજવે તોડી શકાય નહીં, એક સરખા ત્રાજવે ન તોડી શકાય. બારમા ગુણ સ્થાન સુધી અજ્ઞાન ચેતના એટલે જ્ઞાન ઊંડું છે, ઓછું છે, અવરાયેલું છે અને કર્મ ચેતના પણ છે. અને કર્મ ચેતના પણ છે બારમા ગુણ સ્થાન, તેથી મિશ્ર ધારા છે. તેથી બંને શુદ્ધતા અને અશુદ્ધતાની મિશ્રતાને લઈને મિશ્ર ધારા કહેવામાં આવે છે. જય રવિદ્રાગી પંચ ધારાત્મ જ્ઞાન હો.